એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજની આપણી જ્ઞાન ગોષ્ઠીનો વિષય છે ખોરાક. પણ થોબો, આપણે ખાલી સ્વાદ કે એમ કે પોષણની વાત નથી કરવાના.
બરાબર,
આપણે તો ખોરાકની પેલી વિશાળ અને આમ જોવા તો જટિલ દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ.
હા, જે આપણી સંસ્કૃતિ, આપણા સત્તા સંબંધો અને આખી વૈશ્વિક વ્યવસ્થાને આમ તો ઘડે છે.
અને આ સફરમાં આપણને માર્ગદર્શન કોણ આપશે?
આપણે ફેબિયો પેરાસિકોલીના વિચારોનો સહારો લઈશું. એમનું પુસ્તક છે ફૂડ, જો કે એના અલગ અલગ શીર્ષકો જોવા મળે છે.
હા, મેં પણ જોયું, ફૂડ કલ્ચર પાવર એન્ડ ગ્લોબલ સિસ્ટમ્સ, અને બીજું
ફૂડ સિસ્ટમ્સ કલ્ચર એન્ડ પાવર. મૂળ વાત એ જ છે. તો એના સારાંશ પર આપણી આજની ચર્ચા રહેશે.
અને આ વિષય આજે બહુ જ બહુ જ સુસંગત છે, નહીં? કારણ કે આપણે જે ખાઈએ છીએ એની અસર એ ખાલી આપણી તબિયત પર નથી.
ના, જરાય નહીં. એની પાછળ તો આખી વૈશ્વિક ખાદ્ય પ્રણાલીઓ જોડાયેલી છે. પર્યાવરણ છે, અર્થતંત્ર છે, સંસ્કૃતિ છે, અને હા, સામાજિક ન્યાયના મોટા પ્રશ્નો પણ છે. પેરાસિકોલી આપણને આ બધા જોડાણો સમજાવે છે, આપણી થાળી અને દુનિયાના મુદ્દાઓ વચ્ચેનો સંબંધ એમ કે સ્પષ્ટ કરે છે.
તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ ચર્ચા. આજનો આપણો હેતુ એ જ છે કે ખોરાકની આ જે બધી અલગ અલગ ભૂમિકાઓ છે એને પેરાસિકોલીના દૃષ્ટિકોણથી સમજીએ, જોઈએ કે ખોરાક પેટ ભરવા કરતાં કેટલું વધારે છે. તો સૌથી પહેલાં એ જાણીએ કે આ ફેબિયો પેરાસિકોલી છે કોણ, જેમણે આટલું ઊંડાંગપૂર્વક લખ્યું છે.
ફેબિયો પેરાસિકોલી એ ફૂડ સ્ટડીઝ એટલે કે ખાદ્ય અભ્યાસના ક્ષેત્રમાં આમ જુઓ તો એક મોટું નામ છે,
બહુ જાણીતા છે.
ક્યાં ભણાવે છે?
એ ન્યૂયોર્ક યુનિવર્સિટી એટલે કે NYU અને ધ ન્યૂ સ્કૂલ જેવી મોટી યુનિવર્સિટીઓમાં પ્રોફેસર રહી ચૂક્યા છે. અને દુનિયાના જે ટોચના ફૂડ સ્ટડીઝના નિષ્ણાતો છે એમાં એમની ગણતરી થાય છે.
એમની પૃષ્ઠભૂમિ વિશે કંઈ કહો ને. ઇટાલીમાં જન્મ્યા છે એવું મેં વાંચ્યું. એની કોઈ અસર ખરી એમના કામ પર? ચોક્કસ ચોક્કસ. એક તો એમની યુરોપિયન સંસ્કૃતિની જે સમજ છે એ, અને બીજું અમેરિકન શૈક્ષણિક જગતનો જે વિવેચનાત્મક દૃષ્ટિકોણ હોય, એ બંનેનું એક સરસ મિશ્રણ એમના લખાણમાં દેખાય છે. અને રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં તો એ પત્રકાર હતા.
અચ્છા.
હા, વિદેશ નીતિ અને અર્થશાસ્ત્ર જેવા વિષયો પર લખતા. પછીથી એ એકેડેમિક્સમાં આવ્યા અને સાહિત્ય સેમિયોટિક્સ.
સેમિયોટિક્સ એટલે?
એટલે સંકેતો અને ચિહ્નોનો અભ્યાસ. તો એ પછી કલ્ચરલ સ્ટડીઝ અને છેવટે ફૂડ સ્ટડીઝમાં એમણે માસ્ટરી મેળવી.
વાહ, એટલે એમનો એપ્રોચ, મતલબ એમનો જોવાનો દ્રષ્ટિકોણ ઘણો વ્યાપક છે. એક ખોરાકને ખાલી ખાવાની ચીજ નથી ગણતા.
ના, બિલકુલ નહીં.
પણ એને સંસ્કૃતિ, મીડિયા, રાજકારણ, અર્થતંત્ર આ બધા સાથે જોડીને જુએ છે. આને જ પેલું ઇન્ટરડિસિપ્લિનરી કહેવાય, બરાબર ને?
બરાબર.
બધા વિષયને ભેગા કરીને જોવું. અને બીજું, એ થિયરી અને પ્રેક્ટિસ એટલે કે સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચે પુલ બનાવે છે. શૈક્ષણિક ઊંડાણ તો છે જ, પણ પેલો પત્રકારત્વનો અનુભવ છે ને.
હા, એના લીધે વાસ્તવિક દુનિયા સાથેનું જોડાણ જળવાઈ રહે છે. અને સૌથી મહત્વની વાત, સિસ્ટમ્સ થિંકિંગ.
સિસ્ટમ્સ થિંકિંગ,
હા, એટલે કે ખોરાકને કોઈ એક છૂટક વસ્તુ તરીકે નહીં, પણ એકબીજા સાથે જોડાયેલી ઘણી બધી કડીઓવાળી એક આખી સિસ્ટમ, એક પ્રણાલી તરીકે જોવું.
એ સિવાય એમના બીજા કયા પુસ્તકો છે?
એમના બીજા જાણીતા પુસ્તકોમાં બાઇટ મી, ફૂડ ઇન પોપ્યુલર કલ્ચર છે, અને બીજું ઇટાલિયન ફૂડના ઇતિહાસ પર છે, અલ્ડેન્ટે, અ હિસ્ટ્રી ઓફ ફૂડ ઇન ઇટાલી.
અચ્છા.
આ પુસ્તકો પણ ખોરાક પ્રત્યેનો એમનો આ જ ઊંડો અને બહુ પરિમાણીય દ્રષ્ટિકોણ દર્શાવે છે.
ચાલો હવે આવીએ પુસ્તકના મુખ્ય વિચાર પર. આ ફૂડ પુસ્તકનો સાર શું છે? શું કહેવા માંગે છે પેરાસિકોલી?
મૂળ વાત એમ કે બહુ સીધી પણ ઊંડી છે. ખોરાક ખાલી આપણી જૈવિક જરૂરિયાત એટલે કે બાયોલોજિકલ નીડ નથી, એનાથી ઘણું વધારે છે. એક આખી જટિલ સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક વ્યવસ્થા છે. અને આ જે વ્યવસ્થા છે એ આપણા સમાજને બનાવે પણ છે અને સમાજ કેવો છે એ બતાવે પણ છે.
એટલે કે આપણી થાળી એક અરીસા જેવી.
એ જ છે કે આપણે ખોરાકની જે પસંદગીઓ કરીએ છીએ એ ક્યારેય સાવ તટસ્થ કે આપણી પોતાની નથી હોતી. હા, એની પાછળ સત્તાના સમીકરણો હોય છે, આપણી ઓળખ હોય છે, વૈશ્વિકરણની અસરો હોય છે, સામાજિક ન્યાયના મુદ્દાઓ હોય છે, બધું જ.
અને ખોરાક લોકોને જોડે પણ અને તોડે પણ, એમ.
બરાબર. સાથે બેસીને જમવાથી સંબંધો બને, સમુદાય બને, અને અમુક ખોરાક ન ખાવાથી કે અમુક રીતે ખાવાથી લોકો વચ્ચે દિવાલ પણ ઊભી થાય.
તો આ પુસ્તક કઈ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે?
પેરાસેકોલી એક શબ્દ વાપરે છે, ફૂડ ઇલિટરસી,
એટલે ખાદ્ય નિરક્ષરતા.
હા, ખાદ્ય નિરક્ષરતા. પુસ્તક આની સામે લડવાનો પ્રયાસ કરે છે. આજે મોટાભાગના લોકોને, ગ્રાહકોને ખબર જ નથી હોતી કે એમની થાળીમાં જે ખોરાક છે
એ ક્યાંથી આવ્યો.
હા, ક્યાંથી આવ્યો, કોણે ઉગાડ્યો, એના પર શું પ્રોસેસ થઈ, એની પર્યાવરણ પર શું અસર થઈ, સમાજ પર શું અસર થઈ, કશી જ ખબર નહીં.
આ તો ખરેખર બહુ ગંભીર વાત છે.
જે જ ને, અને આ અજ્ઞાનતાને કારણે આપણે પછી ટકાઉપણું, સ્વાસ્થ્ય, સમાનતા, સંસ્કૃતિ, આ બધા મુદ્દાઓ પર આમ તો જાણકાર નિર્ણયો નથી લઈ શકતા. એટલે આ પુસ્તક આપણને આખું જે ગ્લોબલ ફૂડનું ચિત્ર છે, જે બહુ જ જટિલ છે, એને સમજવામાં મદદ કરે છે. અને એના માટે મેં પહેલા કહ્યું એમ, સિસ્ટમ્સ થિંકિંગનો ઉપયોગ કરે છે.
એટલે પેલું ખેતરથી થાળી અને કચરાપેટી સુધીનું જોડાણ.
હા, બરાબર. આખી સફરને એક સિસ્ટમ તરીકે જોવાની.
તો આ પુસ્તક કોના માટે છે? ખાલી એક્સપર્ટ્સ વાંચી શકે?
ના ના, એવું જરાય નથી. સ્ટુડન્ટ્સ, પ્રોફેસરો, પોલિસી બનાવનારાઓ માટે તો છે જ, પણ કોઈ પણ સામાન્ય માણસ જેને આરોગ્ય, પર્યાવરણ, અર્થતંત્ર કે સામાજિક ન્યાયમાં રસ હોય
એમને પણ મજા આવે.
બહુ જ. એમને આ પુસ્તક ઉપયોગી પણ લાગશે અને રસપ્રદ પણ, કારણ કે એ આપણી રોજિંદી ક્રિયા છે ને, ખાવું, એને જ એક નવા દ્રષ્ટિકોણથી જોતા શીખવે છે.
બહુ સરસ. તો ચાલો હવે કેટલાક મુખ્ય વિભાગો અને વિચારોમાં ઊંડા ઉતરીએ. પહેલો મુદ્દો, જે બહુ મહત્વનો છે, ખોરાક અને સંસ્કૃતિ ઓળખનું જોડાણ. પેરાસેકોલી કહે છે કે ખોરાક તો આપણી કલ્ચરલ આઇડેન્ટિટીની આમ તો મૂળભૂત અભિવ્યક્તિ છે, અને ઘણીવાર આપણી ખાણીપીણીની આદતો સહેલાઈથી બદલાતી નથી, બહુ જ જડ હોય છે.
હા, પેઢીઓ સુધી ચાલ્યા કરે છે. અને એમાં પેલું શબ્દ પણ વાપરે છે ને, ગેસ્ટ્રોનેશનલિઝમ.
એ શું છે?
ગેસ્ટ્રોનેશનલિઝમ એનો મતલબ છે રાષ્ટ્રની ઓળખ બનાવવા માટે ખોરાકનો ઉપયોગ કરવો.
દાખલા તરીકે,
જેમ કે આપણે કહીએ, પિઝા એટલે ઇટાલી, સુશી એટલે જપાન, આપણા માટે કદાચ ઢોકળા થેપલા એટલે ગુજરાત.
હા હા.
પેરાસેકોલી કહે છે કે આ જોડાણ ઘણીવાર નેચરલ નથી હોતું, પણ એને બનાવવામાં આવે છે. ક્યારેક તો એની પાછળ આખી વાર્તાઓને ઇતિહાસ ઘડવામાં આવે છે.
ખરેખર આપણે તો માની લઈએ કે આ તો હંમેશાથી આમ જ હતું. અને પેલી સ્થળાંતર કરનારા લોકોની વાત પણ મહત્વની છે.
હા, જે લોકો પોતાનું ઘર, વતન છોડીને બીજે ક્યાંક વસે, એમના માટે ખોરાક શું છે એ એમના વતન સાથેનું જોડાણ છે. યાદ છે,
પોતાની ખાણીપીણીની રીતો દ્વારા એ લોકોએ જોડાણ જાળવી રાખે છે, પણ હા, નવા માહોલમાં બળવા માટે થોડા ફેરફાર પણ કરે છે.
અને પુસ્તક એ પણ કહે છે કે ખોરાકના રિવાજો, મતલબ કોની સાથે જમવું, ક્યારે જમવું, કઈ રીતે જમવું, આ બધું પણ કલ્ચરલ વેલ્યુઝ, સાંસ્કૃતિક મૂલ્યો બતાવે છે.
હા, એ સમજાવવા માટે પેલા સેમિયોટિક્સ અને સ્ટ્રક્ચરલિઝમની વાત કરે છે. પણ ટૂંકમાં ખોરાક બોલે છે, એના સાંકેતિક અર્થ હોય છે.
અને ઓળખ, ખોરાક ઓળખ કેવી રીતે બનાવે છે, જુદા જુદા લેવલ પર,
ઘણા લેવલ પર, વ્યક્તિગત, જેમ કે હું વેજીટેરિયન છું કે હું તો ફૂડી છું.
હા, ફૂડી.
પછી ગ્રુપ લેવલ પર ધાર્મિક નિયમો હોય, જેમ કે હલાલ, કોશર, અથવા સહભોજન, સાથે મળીને જમવું, એનાથી કમ્યુનિટી બને.
અને રાષ્ટ્રીય લેવલ પર,
એ તો પેલું ગેસ્ટ્રોનેશનલિઝમ, પાસ્તા એટલે ઇટાલી વગેરે. અને હા, સામાજિક વર્ગના લેવલ પર પણ.
સામાજિક વર્ગ એ કઈ રીતે?
વિચારો ને, એક બાજુ મોંઘી રેસ્ટોરન્ટનું ફાઇન ડાઇનિંગ અને બીજી બાજુ રોજીરોટી માટેનું સાદું ભોજન. સ્ટેટસ બતાવે છે, એટલે ખોરાક ક્લાસ ડિવાઇડ પણ ઊભો કરે છે.
અને આ સીધું આપણને લઈ જાય છે ખોરાકના રાજકારણ અને અર્થશાસ્ત્ર તરફ. પેરાસેકોલી બહુ સ્પષ્ટ કહે છે, ફૂડ સિસ્ટમ્સ ક્યારે રાજકારણથી મુક્ત નથી, એ સમાજમાં જે પાવર સ્ટ્રક્ચર છે, સત્તાનું માળખું છે, એને બતાવે પણ છે અને એને મજબૂત પણ કરે છે.
મતલબ કોઈ પણ ખોરાક બિન રાજકીય નથી.
ના, જરાય નહીં. વિચારો, કોને પૂરતો ખોરાક મળે છે, કોને નથી મળતો, આ ફૂડ સિક્યોરિટીનો મુદ્દો.
હા,
ખોરાક ક્યાં બને છે, કોણ બનાવે છે, કેવી રીતે વહેંચાય છે, આ બધા નિર્ણયો કોણ લે છે, સરકાર, મોટી કંપનીઓ, આ બધું રાજકારણ અને અર્થશાસ્ત્ર જ છે. કિંમત કોણ નક્કી કરે છે?
હા, હવે સમજાયું. સરકારી નીતિઓ, જેમ કે ખેતી માટેની પોલિસી, MSP, આયાત નિકાસના નિયમો, વેપાર કરારો, ગરીબો માટેની રેશન યોજનાઓ,
બધું જ.
આ બધું ખોરાકની ઉપલબ્ધતા અને કિંમત પર સીધી અસર કરે છે. પેલું આયર્લેન્ડના બટાકાના દુકાળનું ઉદાહરણ છે ને?
હા, ક્લાસિક ઉદાહરણ. બ્રિટિશ સરકારની નીતિઓ કેવી રીતે લાખો લોકોના મોતનું કારણ બની.
અને આવા શોષણ સામે જ પેલી ખાદ્ય સાર્વભૌમત્વ એટલે કે ફૂડ સોવેરેનિટીની ચળવળ ઊભી થઈ છે ને, જે ઔદ્યોગિક ખેતીને પડકારે છે.
બરાબર. ફૂડ સોવરેનિટીનો મૂળ વિચાર શું છે? એ કે સ્થાનિક લોકો, ખેડૂતો, ગ્રાહકો એમને પોતાની ફૂડ સિસ્ટમ પર કંટ્રોલ હોવો જોઈએ.
મતલબ કે શું ઉગાડવું, શું ખાવું એના નિર્ણયો સ્થાનિક લેવલે થાય.
હા, મોટી કંપનીઓ કે દૂરની સરકારો નક્કી ન કરે. લોકોનો ખોરાક પરનો અધિકાર, એ છે ફૂડ સોવરેનિટી.
અને પેલું ઔદ્યોગિક કૃષિ મોડેલ જેને આ પડકારે છે એ શું છે?
ઔદ્યોગિક કૃષિ એટલે લાર્જ સ્કેલ ફાર્મિંગ, મોટા પાયે એક જ પાક વારંવાર ઉગાડવો, મોનોકલ્ચર. કેમિકલ ખાતરો, જંતુનાશકોનો ભારે ઉપયોગ, મોટા મશીનો.
એનાથી ઉત્પાદન તો વધ્યું છે ને?
હા, ઉત્પાદન વધ્યું. ખોરાક કદાચ થોડો સસ્તો થયો, પણ એની કિંમત પણ ચૂકવવી પડી છે. પર્યાવરણને નુકસાન, જમીન બગડવી, પાણી પ્રદૂષિત થવું, બાયોડાયવર્સિટીનો નાશ, નાના ખેડૂતો દેવામાં ડૂબવા, ઘણું બધું.
અને આખી સિસ્ટમ પર મોટી કંપનીઓનો કબજો વધતો જાય છે. પુસ્તકમાં કોર્પોરેટ કોન્સોલિડેશનની વાત છે.
હા, બીજથી માંડીને પ્રોસેસિંગ, વેચાણ, આખી ચેન પર અમુક મુઠ્ઠીભર મલ્ટીનેશનલ કંપનીઓ છે. નેસ્લે, કારગિલ, પેપ્સિકો, બાયર મોન્સેન્ટો, એમનું રાજ ચાલે છે.
એનાથી શું થાય?
એનાથી નાના ખેડૂતોને અને આપણી ગ્રાહકોની પસંદગીઓ ઓછી થતી જાય છે. પાવર અમુક હાથોમાં જતો રહે છે.
અને ઘણીવાર આપણે જે સસ્તો ખોરાક ખાઈએ છીએ એની પાછળ કોઈકનું શોષણ છુપાયેલું હોય છે.
બિલકુલ. ખેત મજૂરો, કતલખાનાના કામદારો, ફેક્ટરી વર્કર્સ, રેસ્ટોરન્ટ સ્ટાફ, ઘણાનું શોષણ થાય છે. ઓછો પગાર, ખરાબ વર્કિંગ કન્ડિશન, કોઈ અધિકાર નહીં. સસ્તો ખોરાક ઘણીવાર આ કિંમતે આવે છે.
અને માર્કેટિંગ એ પણ મોટો રોલ ભજવે છે ને?
ચોક્કસ. જાહેરાતો આપણી પસંદગીઓને ઘડે છે, ખાસ કરીને પેલું પ્રોસેસ્ડ ફૂડ, જે ઘણીવાર હેલ્ધી નથી હોતું, એના તરફ આપણને ખેંચે છે.
આ રાજકારણ અને અર્થશાસ્ત્રની અસર આપણે ગ્લોબલ લેવલ પર પણ જોઈએ છે. પુસ્તકનો આગળનો ભાગ વૈશ્વિકરણ, મીડિયા અને ટેકનોલોજીની વાત કરે છે. ગ્લોબલાઇઝેશનની ખોરાક પર શું અસર થઈ?
પેરિસ કોલી એને આમ તો બેધારી તલવાર ગણે છે. એક બાજુ અમુક પ્રકારના ફૂડ અને બ્રાન્ડ્સ, જેમ કે ફાસ્ટ ફૂડ, એ આખી દુનિયામાં ફેલાયા છે.
હા, મેકડોનાલ્ડ્સ, KFC.
બરાબર. એનાથી એક જોખમ એ છે કે બધે એક સરખો ખોરાક થઈ જાય, જેને મેકડોનાલ્ડિઝેશન કહે છે.
પણ શું બધે એક સરખું જ હોય છે? ભારતમાં મેકડોનાલ્ડ્સમાં આલુ ટિક્કી બર્ગર મળે છે.
હા, એ જ તો રસપ્રદ વાત છે. આ ગ્લોબલ બ્રાન્ડ્સ પણ લોકલ માર્કેટ અને ટેસ્ટ પ્રમાણે બદલાય છે. તમે કહ્યું એમ, ભારતમાં શાકાહારી વિકલ્પો, ફિલિપાઈન્સમાં ભાત સાથે બર્ગર, આને કહેવાય ગ્લોકલાઇઝેશન.
ગ્લોબલ અને લોકલનું મિશ્રણ.
બરાબર. અને આ એક બાજુ થઈ. બીજી બાજુ આ ગ્લોબલાઇઝેશનના જવાબમાં અથવા એની સાથે સાથે લોકલ ફૂડ, ટ્રેડિશનલ રેસિપી, નાના ઉત્પાદકોને મહત્વ આપતી મૂવમેન્ટ્સ પણ સ્ટ્રોંગ બની છે.
જેમ કે
પેલી સ્લો ફૂડ મૂવમેન્ટ, જે ઇટાલીથી શરૂ થઈ, એ ફાસ્ટ ફૂડ અને ફાસ્ટ લાઇફનો વિરોધ કરે છે. પરંપરાગત ખોરાક, જૈવ વિવિધતા, લોકલ પ્રોડ્યુસર્સને સપોર્ટ કરે છે.
આપણે ત્યાં પણ ફાર્મર્સ માર્કેટ્સ, ઓર્ગેનિક સ્ટોર્સ વધ્યા છે.
હા, અને ટેરોએરનો આઈડિયા પણ મહત્વનો બન્યો છે.
ટેરોએર એ શું છે?
એ ફ્રેન્ચ શબ્દ છે. એનો મતલબ થાય છે કે કોઈ જગ્યાની ખાસ ભૌગોલિક સ્થિતિ, ત્યાંની જમીન, હવામાન અને ત્યાંની સાંસ્કૃતિક પરંપરાઓ. આ બધું મળીને ત્યાંના ખોરાકને એક યુનિક ટેસ્ટ અને ઓળખ આપે છે.
જેમ કે દાર્જિલિંગની ચા.
બરાબર. કે નાસિકની દ્રાક્ષ. એ લોકેલિટી પર ફોકસ કરે છે.
અને મીડિયા, મીડિયાનો શું રોલ છે આ બધામાં?
મીડિયાનો રોલ તો આજે બહુ જ મોટો છે. ટીવી પર કુકિંગ શોઝ, ફૂડ બ્લોગ્સ, યુટ્યુબ અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક.
હા, ઇન્સ્ટાગ્રામ પર તો ખોરાકના ફોટા જ દેખાયા કરે.
એ જ. આ બધું આપણે ખોરાક વિશે શું વિચારીએ, શું ખાવાની ઈચ્છા થાય, કેવી રીતે ખાઈએ, એ બધું નક્કી કરે છે. પેલો ઇન્સ્ટાગ્રામ યોગ્ય ફૂડ કે ફૂડ પોર્ન જેવા શબ્દો.
હા, ફૂડ પોર્ન.
એ શું બતાવે છે? કે ખોરાક હવે ખાવા કરતા જોવાની અને બતાવવાની વસ્તુ વધુ બની ગયો છે.
ખરેખર દેખાવ પર બહુ ફોકસ છે. અને સેલિબ્રિટી શેફ્સ, એમનું શું?
સેલિબ્રિટી શેફ્સ તો આજે કલ્ચરલ મીડિયેટર બની ગયા છે. સંજીવ કપૂર હોય કે વિકાસ ખન્ના કે પછી ગ્લોબલ લેવલે જેમી ઓલિવર,
હા,
એ લોકો ટ્રેન્ડ સેટ કરે છે, લોકોને શીખવે છે શું ખાવું, કેવી રીતે બનાવવું, એક પ્રકારની ફૂડ ઓથોરિટી બની ગયા છે.
અને છેલ્લે ટેકનોલોજી, એ કેવી રીતે બદલી રહી છે ફૂડની દુનિયા.
ટેકનોલોજી તો દરેક લેવલે છે. ઉત્પાદનમાં પેલું પ્રિસિઝન એગ્રીકલ્ચર, જેમાં સેન્સરથી બધું મોનિટર થાય, જીએમઓઝ.
હા, જીએમઓ પર તો બહુ ચર્ચા ચાલે છે.
હા, એના ફાયદા નુકસાનની. પછી વિતરણમાં ઓનલાઈન ડિલિવરી એપ્સ, વપરાશમાં નવા નવા પ્રોસેસ્ડ ફૂડ, અને ભવિષ્યના ફૂડમાં લેબમાં ઉગાડેલું માંસ, ખોરાક તરીકે જીવ જંતુઓ, શહેરોમાં વર્ટિકલ ફાર્મિંગ.
બાપ રે, આ તો બધું સાયન્સ ફિક્શન જેવું લાગે છે. પણ શું ટેકનોલોજી બધી સમસ્યાઓનો હલ છે?
ના, પેરાસેક ક્યોલી ત્યાં જીતવે છે. ટેકનોલોજી ઘણીવાર સોલ્યુશનનું વચન આપે, પણ એ નવી સમસ્યાઓ કે નવી અસમાનતાઓ ઊભી કરી શકે છે.
જેમ કે?
જેમ કે આ નવી મોંઘી ટેકનોલોજી કોને પોષાય? નાના ખેડૂતોને? કે પછી ડિલિવરી એપ્સમાં કામ કરતા લોકોનું શોષણ નથી થતું, એટલે ટેકનોલોજીને પણ ક્રિટિકલી જોવાની જરૂર છે.
આપણી ઘણી બધી વાતો કરી, સંસ્કૃતિ, રાજકારણ, અર્થશાસ્ત્ર, ગ્લોબલાઇઝેશન, ટેકનોલોજી. જો આ પુસ્તકના મુખ્ય સંદેશા કે થીમ્સને ટૂંકમાં કહેવા હોય તો કયા કયા મુદ્દાઓ સૌથી અગત્યના લાગે છે?
હા, ચાલો અમુક કી પોઈન્ટ્સ ફરી જોઈ લઈએ. પહેલું અને કદાચ સૌથી અગત્યનું, ખોરાક એક સિસ્ટમ તરીકે. ફૂડ એ ખાલી વસ્તુ નથી, એ ઉત્પાદન, વિતરણ, વપરાશ, કચરો, એમાં જોડાયેલા લોકો, પાવર રિલેશન્સ, આ બધાનું એક જટિલ ઇન્ટરકનેક્ટેડ જાળું છે.
આ આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પડે?
બસ એટલું જ કે જ્યારે આપણે કંઈક ખરીદીએ કે ખાઈએ, ત્યારે ખાલી કિંમત કે સ્વાદ ન જોઈએ, વિચારીએ કે આ આવ્યું ક્યાંથી, આની પાછળ શું છે. આ સિસ્ટમ થિંકિંગ આપણને વધુ જાગૃત બનાવે. બીજું, ખોરાક ઓળખ અને સંસ્કૃતિ. આપણે વાત કરી કે ખોરાક કેવી રીતે આપણી પર્સનલ, ફેમિલી, રિલિજિયસ, નેશનલ આઇડેન્ટિટી બતાવે છે, બનાવે છે. આપણો સ્વાદ પણ મોટે ભાગે કલ્ચરે શીખવાડેલો હોય છે. પરંપરા છે, આપણા સંબંધો છે, આપણી ઓળખ છે, એને જીવંત રાખે છે. ત્રીજું, ખોરાકનું રાજકારણ. કોને શું મળે, કેટલું મળે, કેવું મળે, કયા ભાવે મળે, આ બધું રાજકીય અને આર્થિક નિર્ણયો પર આધાર રાખે છે. સરકારી પોલિસીઝ, કંપનીઓનો પાવર, બધું જ આપણી થાળીને અસર કરે છે. કોઈ ફ્રી માર્કેટ નથી હોતું.
રોજિંદા જીવનમાં આની શું અસર?
આપણે સમાચાર વાંચીએ કે ડુંગળી મોંઘી થઈ કે સરકારે ખેડૂતો માટે કંઈ કર્યું, ત્યારે સમજવું કે આ બધું ફૂડ પોલિટિક્સ છે, એની સીધી અસર આપણા પર અને ખેડૂતો પર પડે છે, એટલે જાગૃત રહેવું પડે.
ચોથું, વૈશ્વિકરણની બેવડી અસર. આપણે જોયું કે કેવી રીતે ગ્લોબલ ટ્રેન્ડ્સ ફેલાય છે, પણ સાથે સાથે લોકલ ફૂડ અને ટ્રેડિશનને બચાવવાની મૂવમેન્ટ્સ પણ ચાલે છે.
આ તો આપણે આપણી આસપાસ રોજ જોઈએ છીએ. શહેરોમાં ઇન્ટરનેશનલ ફૂડ ચેઇન્સ પણ છે, અને બાજુમાં પરંપરાગત લારીવાળા પણ છે, લોકલ બજારો પણ છે. આ જ છે ગ્લોબલાઇઝેશન. અને પાંચમું, બહુ અગત્યનું, ટકાઉપણું અને ન્યાય, સસ્ટેનેબિલિટી એન્ડ જસ્ટિસ. અત્યારની જે ઇન્ડસ્ટ્રીયલ ફૂડ સિસ્ટમ છે, એ પર્યાવરણ પર બહુ બોજ નાખે છે. ક્લાઇમેટ ચેન્જ, પાણીનો બગાડ, પ્રદૂષણ, કચરો.
અને સામાજિક રીતે પણ.
હા, સામાજિક અસમાનતાઓ પણ વધારે છે. ખેત મજૂરોનું શોષણ, અને પેલું ફૂડ ડેઝર્ટ.
ફૂડ ડેઝર્ટ એટલે શું?
ફૂડ ડેઝર્ટ એટલે એવા વિસ્તારો, ખાસ કરીને ગરીબ વિસ્તારો, જ્યાં લોકોને તાજો, પૌષ્ટિક ખોરાક, ફળો, શાકભાજી સહેલાઈથી મળતો જ નથી.
અચ્છા.
ત્યાં કદાચ જંક ફૂડ મળી જાય, પણ હેલ્ધી ઓપ્શન નહીં. આ પણ એક અન્યાય છે. એટલે પેરાસોકોલી કહે છે કે આપણે વધુ ટકાઉ અને વધુ ન્યાયી ફૂડ સિસ્ટમ તરફ જવાની તાત્કાલિક જરૂર છે.
એના માટે આપણે શું કરી શકીએ?
નાના પગલાં લઈ શકીએ. ઘરમાં ફૂડ વેસ્ટ ઓછો કરવો, લોકલ અને સિઝનલ ખરીદવું, નાના ખેડૂતોને સપોર્ટ કરવો, ખેડૂતોના મુદ્દાઓ વિશે જાણવો, જાગૃત થવું.
આ પુસ્તકમાં ખોરાક વિશે વિચારવાની કેટલીક બહુ સરસ, યાદ રહી જાય એવી પંક્તિઓ કે વિચારો છે. સારાંશમાંથી અમુક પર વાત કરીએ.
હા, ચોક્કસ. પહેલો વિચાર જે મને બહુ ગમ્યો, ખોરાક ક્યારે માત્ર ખોરાક નથી હોતો, તે હંમેશા શક્તિ, ઓળખ અને સંબંધો વિશે હોય છે.
વાહ.
આ સીધું આપણને ચેલેન્જ કરે છે કે ખાલી સ્વાદ કે કેલરીથી આગળ જુઓ. પૂછો કે આની પાછળ કોનો પાવર છે, કોની આઈડેન્ટિટી છે, ક્યાં રિલેશનશીપ બને છે કે તૂટે છે.
બીજો વિચાર, ખોરાકમાં સ્થાનિક અને વૈશ્વિક વિરોધીઓ નથી, પણ એકબીજાને આકાર આપતા નૃત્ય ભાગીદારો છે. આ કેટલી સુંદર રીતે ગ્લોબલાઇઝેશનની વાત કરે છે.
હા,
એવું નથી કે ગ્લોબલ આવ્યું એટલે લોકલ ગયું. ના, બંને સાથે છે, એકબીજા પર અસર કરે છે, કંઈક નવું બનાવે છે, ડાન્સ પાર્ટનર્સ જેવા.
ત્રીજો વિચાર, દરેક ભોજન એક વાર્તા છે, દરેક રેસીપી પેઢીઓથી પસાર થયેલ સાંસ્કૃતિક ડીએનએનો ટુકડો છે.
આ તો બહુ ભાવુક કરી દેવો વિચાર છે. આપણી દાદી નાનીની રેસીપી એ ખાલી ખાવાનું નથી, એ આપણો ઇતિહાસ છે, આપણો વારસો છે, આપણી લાગણી છે, દરેક વાનગી પાછળ સ્ટોરી છે.
ચોથો વિચાર, જે પેલા રાજકારણવાળા મુદ્દાને વધુ સ્પષ્ટ કરે છે, મુખ્ય પ્રશ્ન એ નથી કે ખાદ્ય પ્રણાલીઓ રાજકીય હોવી જોઈએ કે કેમ, પરંતુ તે કોના રાજકારણની સેવા કરવી જોઈએ.
બરાબર, ફૂડ સિસ્ટમ પોલિટિકલ તો છે જ, સવાલ એ છે કે આ કોના ફાયદા માટે છે, બધાના ભલા માટે છે કે ખાલી અમુક શક્તિશાળી લોકો માટે.
અને પાંચમો, ટેકનોલોજી વિશે. ટેકનોલોજી ખોરાક સંબંધિત ઉકેલોનું વચન આપે છે, પણ તે ઘણીવાર સુવિધાના વેશમાં નવી અસમાનતાઓ પહોંચાડે છે.
હા, આ એક ચેતવણી છે કે ટેકનોલોજી પર આંધળો ભરોસો ન કરો. દરેક નવી ટેકનોલોજી વખતે પૂછો, આનો ફાયદો કોને, નુકસાન કોને, શું આ ખરેખર મૂળ સમસ્યા હલ કરે છે.
તો આ બધી ઊંડી વાતચીત પછી સામાન્ય શ્રોતા માટે આમાંથી શું, પ્રેક્ટિકલી શું કરી શકીએ આપણે
રોજિંદા જીવનમાં
કરી શકીએ? સૌથી પહેલું અને મહત્વનું, સભાન ગ્રાહક બનવું, કોન્શિયસ કન્ઝ્યુમર.
એટલે
આપણે જે ખરીદીએ કે ખાઈએ એના વિશે થોડા સવાલ પૂછીએ. આ ક્યાંથી આવ્યું, કોણે બનાવ્યું, પર્યાવરણનું શું, કામ કરનારનું શું? બધા જવાબ ન મળે, પણ સવાલ પૂછવાનું શરૂ કરવું એ જ મોટી વાત છે. થોડું જાગૃત બનવું એમને.
હા, અને પોતાના વેલ્યુઝ પ્રમાણે પસંદગી કરવી, બને તો લોકલ, સિઝનલ, સસ્ટેનેબલ. બીજું, આપણા ફૂડ એન્વાયરમેન્ટને સમજવું. સુપરમાર્કેટમાં શું દેખાય છે, જાહેરાતો શું કહે છે, ટીવી શો શું બતાવે છે, આ બધું આપણી ચોઇસને અસર કરે છે, એના પ્રત્યે થોડું ક્રિટિકલ બનવું.
ત્રીજું,
સાંસ્કૃતિક સહાનુભૂતિ કેળવવી, ફૂડ દ્વારા બીજા કલ્ચરને સમજવાની કોશિશ કરવી. કોઈ મિત્રના ઘરે અલગ પ્રાંતની વાનગી ચાખીએ તો ખાલી સ્વાદ નહીં, એની પાછળની સ્ટોરી, ટ્રેડિશન સમજવાનો પ્રયત્ન કરીએ.
અને ચોથું, જે તમે કહ્યું કે બહુ અગત્યનું છે,
હા, માત્ર ગ્રાહક નહીં પણ ખાદ્ય નાગરિક, ફૂડ સિટીઝન બનવું. એટલે ફૂડના મુદ્દાઓમાં એક્ટિવલી ઇન્ટરેસ્ટ લેવો, લોકલ ખેડૂતોને સપોર્ટ કરવો, કમ્યુનિટી ગાર્ડન્સ કે ફાર્મર્સ માર્કેટ જેવી પહેલને પ્રોત્સાહન આપવું, ઘરમાં ફૂડ વેસ્ટ ઘટાડવો, અને જરૂર પડે તો સારી ફૂડ પોલિસી માટે અવાજ ઉઠાવવો. નાના સ્ટેપ્સ પણ ફરક પાડે છે.
આ આખી ચર્ચામાંથી મારા માટે એક સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે રાજકારણ આપણી થાળીને કેટલું બધું, કેટલું ઊંડાણપૂર્વક અસર કરે છે. આપણે જેને ખાલી ટેસ્ટ કે હેલ્થની ચોઇસ માનીએ, એની પાછળ કેટલા મોટા ઇકોનોમિક ઇન્ટરેસ્ટ અને પોલિટિકલ નિર્ણયો હોય છે એ જાણીને ખરેખર નવાઈ લાગી.
અને મારા માટે પેલું સિસ્ટમ્સ થિંકિંગનો આઈડિયા બહુ પાવરફુલ લાગ્યો. ખોરાકને આમ છૂટક છૂટક જોવાને બદલે એક આખા નેટવર્ક તરીકે જોવાથી એની કોમ્પ્લેક્સિટી અને આપણા જીવન પર એની અસર વધુ ક્લિયરલી સમજાય છે. અને પેરાસેકોલી જે રીતે સસ્ટેનેબલ અને જસ્ટ ફૂડ સિસ્ટમની જરૂરિયાત પર ભાર મૂકે છે, એ ખરેખર વિચારવા જેવું છે.
અને અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન, જે કદાચ પુસ્તકમાં સીધો નથી પૂછાયો પણ આખી ચર્ચાનો સાર છે.
જો દરેક ભોજન એક વાર્તા કહે છે અને એક રાજકીય કાર્ય પણ છે, તો આપણું આગલું ભોજન આપણા પોતાના વિશે, આપણા મૂલ્યો વિશે અને આપણે જેવી દુનિયામાં રહેવા માંગીએ છીએ તેના વિશે શું વાર્તા કહેશે, અને શું આપણે સભાનપણે એક સમયે એક કોડિયા દ્વારા એ વાર્તાને વધુ સારી દિશામાં બદલી શકીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.